તારીખ 25/7/1989 પૂજ્ય ગુરુદેવ શ્રી ના વચનામૃત બોલ નંબર 267 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 189
એટલે કે ધર્મનું સાચું સ્વરૂપ કેવું છે અને એ અંગેનો વ્યવહાર કેવો છે એનું સ્પષ્ટીકરણ છે. વિતરાગી પર્યાય એ જ નિશ્ચય મોક્ષ માર્ગ એટલે સાચો ધર્મ છે. રાગ દ્વેષ વિનાની, રાગ દ્વેષ અને મોહ વગરની જીવની જે દશા એને ખરેખર મોક્ષ માર્ગ કહેવાય છે અને એને ખરેખર ધર્મ કહેવાય છે. કોઈ પણ પ્રકારના રાગને, દ્વેષને કે મોહની દશાને ધર્મ ખરેખર ધર્મ માનવો જોઈએ નહીં, અથવા એને ખરેખર ધર્મ સમજવો જોઈએ નહીં. ખાલી ચર્ચા ચાલી હતી, તત્વજ્ઞાન સમજ્યા પછી સમાધાન થાય છે તો એકલો લાભ થયો એમ માને છે, તો ત્યાં રાગની પર્યાયથી લાભ માન્યો, રાગની દશાથી જીવે લાભ માન્યો છે એ ભૂલ થઈ છે. એટલે એ ભૂલ છે, એ વિચારતો છે, એ શ્રદ્ધા ખોટી છે. અજ્ઞાન દશામાં, મિથ્યાત્વ દશામાં જીવને રાગ કરવાનો અભિપ્રાય છે અને મોક્ષ માર્ગમાં આવેલા ધર્માત્માને રાગ નહીં કરવાનો અભિપ્રાય છે. એટલે એકને રાગ વધતો જાય છે, સંસારી જીવને રાગ વધતો જાય છે અને ધર્માત્માને રાગ ઘટતો જાય છે. કેમ કે એકને રાગ કરવાનો અભિપ્રાય છે, ધર્મી જીવને રાગ મટાડવાનો, રાગ નહીં કરવાનો અભિપ્રાય છે. ઉદય બંનેને છે, જ્ઞાન પણ બંનેને છે. ઉદયને જાણનારું એવું જ્ઞાન પણ બંનેને છે અને જ્ઞાનમાં જણાનાર અનેક પદાર્થો પણ જગતની અંદર બંનેને માટે વિદ્યમાન છે. એકને રાગ કરવાનો અભિપ્રાય છે અને રાગ વધતો જાય છે, ધર્મીને જ્ઞાન રાગ કરવાનો અભિપ્રાય નહીં હોવાથી એ પોતાના ઉદયને જાણે છે પણ એને રાગ વધતો નથી. અહીંયા તો એટલી વાત છે કે સાચો ધર્મ, ખરેખર ધર્મ, ધર્મ કોને કહેવો, જીવનો ધર્મ શું, આત્માનો ધર્મ શું, કે એને રાગનો નાશ કરવો, મોહનો નાશ કરવો, દ્વેષનો નાશ કરવો, એને વિતરાગી દશા કહેવામાં આવે છે. દશા એટલે પર્યાય, વિતરાગી પર્યાય કહેવામાં આવે છે અને તે સાચો ધર્મ છે. ધર્મ કોઈ સંપ્રદાય નથી, ધર્મ કોઈ વાળો નથી. ધર્મ જીવની શુદ્ધ દશા, પવિત્ર દશા, એને ધર્મ કહેવામાં આવે છે. રાગ છે, દ્વેષ છે, મોહ છે, એ મલિનતા છે, અપવિત્ર ભાવ છે અને એના એનો નાશ થાય એટલે જ્ઞાન અને આનંદમય જે શુદ્ધ દશા, પવિત્ર દશા ઉત્પન્ન થાય એને ધર્મ કહેવામાં આવે છે. એ સાચો ધર્મ છે, એ ખરેખર ધર્મ છે. જૈન માં જન્મ્યો હોય છતાં ધર્મ નું આવું સ્વરૂપ ન સમજે અને કુળ ધર્મ પ્રમાણે મંદિર જાય, પૂજા કરે ને શાસ્ત્રના પાઠ વાંચે તો એને ધર્મ થાય, એટલે કે રાગનો નાશ થાય એવું બનતું નથી. એ પણ બીજા સંસારી અજ્ઞાની જેવો જ એના એના જેવો જ રહે છે. ભલે નામે જૈન હોય, કુળ ધર્મે જૈન હોય, તો પણ બીજા જેવો જ છે. એટલે જેમ બીજા ગ્રહિત છે એમ આને પણ ગ્રહિત જ લાગવું પડે છે. એમ કે કુળ ધર્મથી માને છે, એને બુદ્ધિ કેટલી ચલાવી કે આ તો અમારા કુળનો ધર્મ છે, માટે અમારે તો માનવો જ જોઈએ. એ તો સૌ માને છે. એમાં એને સમજણ શું કરી? ધર્મના વિષયમાં કોઈ સમજણ કર્યા વિના એમને એમ પ્રવર્તે છે, એવી રીતે વર્તવું એ ધર્મ પ્રાપ્ત થવાનું, સાચો ધર્મ પ્રાપ્ત થવાનો, એટલે રાગ દ્વેષ મોહ નાશ કરવાનો ઉપાય નથી. હવે જૈન મુનિની દશાની વાત એ છે કે જોઈને ચાલવું, ચાલતી વખતે નીચે કીડી મકોડા બીજી જીવાતો હોય છે, એના ઉપર પગ આવે તો તે મરી જાય, એટલા માટે જોઈને ચાલવું. મુનિને, મુનિ છે, સાધુ છે, જોઈને ચાલે છે, જોયા વગર ન ચાલે, હિંસા થાય. એટલે ભાષા મૃદુ બોલવી, કોમળ વચન બોલવા, સત્ય વચન બોલવા, બીજાના આત્માનું હિત થાય, ભલું થાય એવા વચન બોલવા, એને મૃદુ ભાષા કહેવામાં આવે છે. એવી ભાષા મૃદુ કોમળ બોલવી તે ખરેખર સમિતિ નથી. જોઈને ચાલવાને હિરિયા સમિતિ કહે છે, શાસ્ત્ર પરિભાષાનો શબ્દ છે. હિરિયા સમિતિ એટલે જોઈને ચાલવા, ભાષા સમિતિ એટલે સત્ય વચન બોલવું, મૃદુ વચન બોલવા, હિતકારક વચન બોલવા, એને ભાષા સમિતિ કહે છે. તે ખરેખર સમિતિ નથી. વ્યવહારે એને સમિતિ કહેવાય છે, પણ નિશ્ચય ધર્મ જે વિતરાગી દશા, પવિત્ર દશા, એ ખરેખર સમિતિ છે. એ સમિતિ ઉત્પન્ન કરવા માટેનો આ વ્યવહાર છે. જોઈને ચાલવું, મૃદુ ભાષા બોલવી, એના માટેનો એ વ્યવહાર છે, પણ ખરેખર તે સમિતિ નથી. એમ કેમ છે? શાસ્ત્રમાં કથન આવે, જૈન શાસ્ત્રમાં એવું કથન આવે કે જૈન મુનિએ ધોસરા પ્રમાણ, ધોસરો ચાર હાથનું ધોસરા, ધોસરો એટલે ગાડાને બે બળદ જોડવા માટે જે લાકડું હોય છે એને ધોસરું કહે છે. બળદ જ્યાં ઉભા રહીએ છે એવા જે લાકડાના ની લંબાઈ છે એ લંબાઈના પ્રમાણને ધોસરું પ્રમાણ કહેવામાં આવે છે. એટલું જોવું એને નીચે, એટલે એટલે એટલી જગ્યામાં એની નજર બરાબર પડે કે કોઈ જીવ જીવા ચાલે છે કે નથી ચાલતી. બહુ દૂર નાના જીવ જીવા તો બહુ દૂર જોવે તો કંઈ દેખાય નહીં, નજીકમાં એને જ્યાં પગ મૂકવો છે એમાં ચાર હાથ જેટલી, અંદાજ ચાર હાથ જેટલી જગ્યા છે, એટલી જગ્યા જમીન જોઈને નીચે જોઈને ચાલે. એમાં બે કારણ છે. એક તો જીવ હિંસા ન થાય, બીજું ઊંચું જોઈને ન ચાલે તો એને ચંચળતા ન થાય. ગામની અંદર અનેક પ્રકારના ચિત્રો, અનેક પ્રકારના માણસો, અનેક પ્રકારના કપડાં પહેરેલા, રંગીત કપડાં પહેરેલા, શોભાયમાન કપડાં પહેરેલા, શૃંગારાદી સજેલા એવા અનેક પ્રકારના માણસો હોય છે, એ બધું કાંઈ એને જોવાની જરૂર નથી. સાધુને એ કાંઈ જરૂર નથી, પ્રયોજન નથી એની સાથે. સાધુ નીચું જોઈને ચાલે, નીચું જોઈને ચાલે એટલે ચંચળતા ઘટે, બીજી બાજુ નીચું જોઈને ચાલે એટલે બીજી જીવ જીવાત છે એને મરતા બચાવી શકાય. એવો એક દયાનો ભાવ હોય છે સાધુના મનમાં. એટલે જૈન શાસ્ત્રમાં એવું કથન આવે કે મુનિએ તો ધોસરા પ્રમાણે, સાધુએ તો ધોસરા પ્રમાણે જોઈને ચાલવું વગેરે. તો અહીંયા પ્રશ્ન કર્યો છે કે એવો ઉપદેશ કેમ કર્યો છે? એને સમિતિ નથી કહેતા તો પછી એવો ઉપદેશ શા માટે કર્યો? અથવા એવી અહિંસા પાળે એને ધર્મ નથી કહેતા તો એવો ઉપદેશ શું કરવા કર્યો છે સાધુ માટે? એવો પ્રશ્ન ઉઠાવ્યો છે. વિષયને પ્રશ્ન ઉત્તર કરીને સ્પષ્ટ કરવો છે. કે આવો ઉપદેશ તો કર્યો છે શાસ્ત્રમાં, અને એમ પણ કહે છે કે આવો ઉપદેશ કર્યો છે તો પછી એને ધર્મ નથી એમ પણ કહે છે, તો એવું બે વાત કેમ કહે છે?
બરોબર,
આવો આમ કરવું એમ પણ કહે છે, આવો વ્યવહાર રાખવો પાળવો એમ પણ કહે છે, અને ધર્મ નથી એમ પણ કહે છે, એમ કેમ કહે છે? શાસ્ત્રની અંદર વ્યવહાર છે એ દર્શાવ્યો છે, પણ વ્યવહાર પોતે ધર્મ છે એવું ક્યાંય દર્શાવ્યું નથી. વ્યવહારને જરૂર દર્શાવ્યો છે, પણ વ્યવહાર પોતે ધર્મ છે એવું ક્યાંય દર્શાવ્યું નથી. એવું એક સારું વચન છે આમાં, પરમાગમ સારું. જિનાગમમાં જૈન શાસ્ત્રમાં 992 નંબર, જૈન શાસ્ત્રમાં વ્યવહારની મુખ્યતાથી ઉપદેશ છે. એટલે આમ વ્યવહાર પાળવો, પાણી ગળીને પીવું, રાત્રિ ભોજન કરવું નહીં, દિવસ હાથમાં પહેલા આહાર કરી લેવો, કાણું કરવું, જોઈને ચાલવું, મૃદુ ભાષા બોલવી, સત્ય વચન બોલવું, આમ કરવું આમ કરવું, એવી મુખ્યતાથી ઉપદેશ છે. પરંતુ વ્યવહારની મુખ્યતાથી ધર્મનો લાભ છે એવું કઈ કહ્યું નથી. ઉપદેશ છે છતાં એનાથી ધર્મ લાભ છે એમ નથી કહ્યું. ધર્મ બીજી ચીજ છે એમ કહ્યું છે. આ વિશિષ્ટતા છે જૈન દર્શનની, જૈન શાસ્ત્રની આ વિશિષ્ટતા છે કે વ્યવહારનો ઉપદેશ આપ્યો છે, પણ છતાં એ વ્યવહાર પાળતા ધર્મ થાય છે એવું ક્યાંય નથી કહ્યું. અને કહ્યું હોય તો એ જૈન શાસ્ત્ર નથી. શું આટલો ફેર છે? છતાં અજ્ઞાનપણે જીવ પરાશ્રય ભાવોને ભલા માનીને, એટલે લાભનું કારણ માનીને, બાહ્ય સાધનાદિકનું જ શ્રદ્ધાન કરે, એને એમ થાય છે કે હું પૂજા કરી તો મને ધર્મ થશે, મને લાભ થશે, લાભ થશે એટલે ધર્મ થશે, શાસ્ત્રનું વાંચન કરીશ એટલે મને કંઈક લાભ થશે, એવો જે પરાશ્રિત પરિણામ છે, અને જે બાહ્ય સાધન છે આ પુસ્તક છે, થોડું છે, પૂજાના સાધનો છે, દયાદાન કરવું છે, એના એનાથી ધર્મ થવાનું શ્રદ્ધાન કરે છે, તેને તે ધર્મના સર્વ અંગ એટલે એ બધા સાધનો અને બધા કાર્યો અને બધી ક્રિયાઓ અન્યથા રૂપ થઈને એટલે વિપરીત થઈને મિથ્યાત્વ ભાવ પ્રાપ્ત થાય છે. દર્શન મુનિ વિશિષ્ટતાથી નિરૂપણ છે અહીંયા કે એ બધા સાધનો એને અન્યથા રૂપ થઈને મિથ્યા ભાવને પ્રાપ્ત થાય છે. શું કરે છે? નુકસાન કરે છે, કસાય તો મંદ કરે છે, પાપ તો કરતો નથી, મંદિર આવે છે, પૂજા કરે છે. બહુ ધ્યાનમાં રાખવા જેવો સિદ્ધાંત એ છે કે કોઈ પણ ક્રિયા કરે, ચાહે શાસ્ત્ર વાંચન કરે જીવ, ચાહે પૂજા કરે, ચાહે દાન કરે, ભક્તિ કરે, જે કંઈ કરે, જેટલી બાહ્ય સાધનથી પરાશ્રિત પરિણામરૂપ શુભ ક્રિયા કરે કે પરાશ્રિત પરિણામરૂપ જ્ઞાનની ક્રિયા કરે, વાંચનમાં થોડી જ્ઞાનની ક્રિયા છે, એવી પરાશ્રિત ક્રિયા જ્ઞાન ની હો કે રાગ ની હો, શુભ રાગ ની હો, એ ધર્મ નથી. એ વાત પાકી રાખવી, એમાં ક્યાંય ભૂલ ન કરવી. હા, પુણ્ય બંધન ની ક્રિયા છે, ધર્મ નથી. આપનું એને શ્રદ્ધામાં, જ્ઞાનમાં, સમજણમાં અને શ્રદ્ધામાં સમ્યક દર્શન થયા પહેલા પણ નિર્ણયમાં પાક્કું રાખવું, નહીંતર શુદ્ધ ભાવ કરશે અનેક પ્રકારના, પુણ્યના ભાવ કરશે અનેક પ્રકારના, પાપ છોડીને પણ મિથ્યાત્વને દ્રઢ કરશે. એટલે મિથ્યાત્વ ન થાય એટલા માટે પણ એને એ ધર્મ નથી એ વાત ઉપર બરાબર ચોક્કસ રહેવું પોતાની સમજણમાં અને શ્રદ્ધાનમાં, નિર્ણયમાં. એમાં ક્યાંય ફેર ન પડવો જોઈએ, અથવા એ જાગૃતિ મટવી નહીં જોઈએ ક્યાંય. શું એ જાગૃતિમાં ક્યાંય ફેર નહીં પડવો જોઈએ, નહીતર મિથ્યાત્વ દ્રઢ થઈ જશે. મિથ્યાત્વ તો છે, એટલે તો ટોડલ મલજીએ શ્વેતાંબર મતને અન્ય મતમાં નાખ્યો છે. કેમ કે જગતની અંદર બધા સંપ્રદાયમાં પુણ્ય કરે એને ધર્મ માન્યો છે, એક જૈન દર્શન સિવાય. મૂળ જે સનાતન જૈન ધર્મ છે એમાં આ વાત છે. બાકી તો જૈનના નામે સંપ્રદાય ચાલે છે, આ દિગંબર સંપ્રદાય ચાલે છે, એમાં આ લોકો થઈ ગયો છે. એ લોકો તો પુણ્ય ધર્મ માનવા માંડ્યા છે, ગડબડ તો એ છે. એના માણિયાઓને તો ખબર નથી, પણ વિદ્વાનોને અને ત્યાગીઓને એ લોકોને ખબર નથી. આ તો ગુરુદેવે બધો ફોડ પાડ્યો. જે સંપ્રદાયમાં આ શાસ્ત્રો પડ્યા છે એ સંપ્રદાયની અંદર એના વિદ્વાનો છે એને ખબર નથી કે આ વાત જુદી રીતે છે. એટલે કેવી કેવી વાત કરે છે કે શાસ્ત્રમાં વ્યવહારની મુખ્યતાથી ઉપદેશ છે એ અમને ખબર છે, પણ વ્યવહારની મુખ્યતાથી ધર્મનો લાભ થાય છે એવું એક જૈન શાસ્ત્રમાં કહ્યું નથી. કહ્યું હોય તે જૈન શાસ્ત્ર નથી. સમય શિખરનો દાખલો આપ્યો ને આજે, કે સમય શિખરની યાત્રા કરે એક વાર, એનું ભવ ભ્રમણ મટે તો ગુરુદેવ કહે કે જૈન શાસ્ત્ર જ નથી, જૈનનું શાસ્ત્ર નહીં. પણ સમય શિખરની વાત તો જૈન શાસ્ત્રમાં હોય, બીજા શાસ્ત્રમાં જૈન સમય શિખરની વાત ન હોય, ત્યાં બીજા એના જે માનેલા તીર્થ હોય એની વાત હોય. પણ જૈનના જૈનનું તીર્થ છે માટે સિદ્ધાંત એના માટે તોડી નાખવો એવું કાંઈ હોય? સિદ્ધાંત તો અખંડ જ રહેવો જોઈએ. નરક પશુગતિ એટલે શું છે કે નરક પશુગતિ પાપનો અનુબંધ થાય છે અને આને પુણ્યનો અનુબંધ પડે છે. પણ એવું નથી કે મિથ્યાત્વ ચાલુ રહે અને એને સમીર શિખરની યાત્રા કરી હોય એટલે એને ક્યારે નરક અને પશુનો ભાવ ન મળે, એ વાત ખોટી છે. પાછળ શું 2000 સાગરમાં નિયમથી નિબંધમાં વ્યો જવાનો, જો સમ્યક દર્શનો ભૂલે નો એક વાર નહીં, સો વાર ને હજાર વાર કરી હોય સમય શિખરની યાત્રા, પણ જો સમ્યક દર્શન એને શ્રદ્ધા ફરે નહીં અને વિતરાગી ધર્મ પણ પામે નહીં, રાગદ્વેષનો નાશ કરે નહીં, તો નિયમથી જવાનો નરક નિબોધમાં, એમાં પ્રશ્ન નથી. એમાં સમય શિખર નહીં રોકે કાંઈ. પછી એને સમીર દર્શન થઈ ગયા પછી એને આ 2000 સાગરનો નિયમ એને લાગુ પડતો નથી. શું સીધી વાત છે, શું પ્રશ્ન છે? એ 2000 સાગરની અવધિ પૂરી થવા આવી છે ત્રસને, ને આ સમ્યક દર્શન થયું તો મોક્ષમાં રહ્યો જાય. શું થાય એને? સંસારની એકે પંચેન્દ્રિય સુધીની કોઈ ગતિ જ ન રહીએ, મનુષ્યની ન રહીએ, સિદ્ધાલયમાં આવ્યો જાય એમ થાય. શું એને તો વળી સારું કે સાધક દશાનો કાળ ટૂંકો થઈ જાય અને સિદ્ધાલયમાં આવ્યો જાય, મોક્ષ થઈ જાય, એટલો પુરુષાર્થ ઉપડે. પણ એ આપણે તો પ્રયોજનભૂત વિચારવું, પ્રયોજન આપણા પ્રયોજનની વાત હોય એ વિચારવી, તર્ક કરવાનો કઈ અર્થ નથી. અહીંયા ગુરુદેવ શ્રીએ પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે કે શાસ્ત્રમાં આવો ઉપદેશ કેમ કર્યો છે? જો વ્યવહારથી ધર્મ નથી તો એ વ્યવહારની મુખ્યતાથી ઉપદેશ શું કરવા કર્યો છે? પોતે જ પ્રશ્ન ઉઠાવ્યો છે કે તેનું સમાધાન એ છે, એટલે એનો ઉત્તર એ છે કે વ્યવહાર વિના પરમાર્થ સમજાવી શકાતો નથી. જે ધર્મ સમજાવવો છે એને સમજાવવા માટે આ વ્યવહાર કયો છે? કે વ્યવહારમાં તો પર્યાયના અનેક ભેદ પ્રભેદો, ગુણધર્મના અનેક ભેદ પ્રભેદો, એ બધો વ્યવહારનો વિષય છે અને એના વગર કોઈને વસ્તુનું સ્વરૂપ સમજાવી શકાતું નથી અને ધર્મનું સ્વરૂપ પણ સમજાવી શકાતું નથી. અથવા સમજાવનારને પણ વ્યવહાર માર્ગમાં ઉભારીને સમજાવવું પડે છે. જો નિશ્ચિત માર્ગમાં લીન થઈ જાય તો એ વખતે ભાષા હોતી નથી, એટલે એને એ વખતે કોઈ ધર્મ સમજાવવાનું કારણ બનતું નથી. તો ધર્મ સમજાવવાનું જે પ્રકાર છે એમાં વ્યવહારમાં એને આવવાનું રહે છે.
બરોબર,
એટલે વ્યવહાર વિના પરમાર્થ સમજાવી શકાતો નથી. આ સમયસારની 8મી-9મી ગાથાનો આ વિષય છે. એ વાત લીધી છે કે સ્વસ્તિ, સ્વસ્તિ સંસ્કૃત શબ્દ છે, આપણે ગુજરાતીમાં સ્વસ્તિ બોલાય છે, સ્વસ્તિક સાથીઓ નથી કહેતા. સ્વ એટલે પોતે, અને અસ્તિ એટલે શ્રદ્ધાનો વિષય એવી સત્તા, શુદ્ધ સત્તા, એને અસ્તિત્વ અથવા અસ્તિ કહેવામાં આવે છે, એને સત્તા કહેવામાં આવે છે. સ્વસ્તિ એટલે આશીર્વચન છે કે તારું હયાતીપણું છે એ સદાય ત્રિકાળ જયવંત રહો. તારી જે હયાતી છે એ તારા શ્રદ્ધાનમાં આવો, તારી નજરમાં આવો અને તારી સત્તાનું ગ્રહણ તને થાવ, એવું આશીર્વચન છે સ્વસ્તિ. તો સ્વસ્તિ એવા શબ્દનો અર્થ મળે છે ને સમજી શકે, મળે છે કે ભીલ છે, કોળી છે, મુસલમાન છે, જેને સંસ્કૃત ભાષા આવડતી નથી એને સ્વસ્તિ એમ કોઈ કહે, બ્રાહ્મણ સંસ્કૃતમાં બોલતા તો બ્રાહ્મણ એમ કહે કે સ્વસ્તિ એટલે તારું કલ્યાણ થાવ, કાયમ માટે તારું કલ્યાણ થાવ, હંમેશા તારું કલ્યાણ થાવ, એમ સીધો અર્થ કરે. તો સીધું એવી ભાષા બોલે તો સમજાય, પણ સ્વસ્તિ કહેતો ના સમજાય કે આ શું કહેવા માંગે છે. સ્વસ્તિ શબ્દનો અર્થ મળે છે ન સમજી શકે, પણ સ્વસ્તિનો અર્થ તેની ભાષામાં કહે, જે ભાષા એને આવડતી હોય એ ભાષામાં કહે કે તારું અવિનાશી કલ્યાણ થાવ, નાશ ન પામે એવું, સદાય રહે એવું તારું કલ્યાણ થાવ, એ તો મોક્ષ જ છે. જેમાં નાશ ન થાય એવું કલ્યાણ કયું છે? મોક્ષ થાય તો એનો નાશ ન થાય, કોઈને જન્મ મરણ સંસારમાં ન આવવું પડે, એને અવિનાશી કલ્યાણ કહેવામાં આવે છે. તારો મોક્ષ થાવ એવો આશીર્વાદ દીધો, એક સ્વસ્તિ શબ્દ થી. સ્વસ્તિમાં કોઈ ન સમજે તો જે ભાષામાં એ સમજતા હોય એ ભાષામાં એને કહેવું પડે, સમજાવવું પડે, તો તે જીવ સમજી શકે છે. એ દ્રષ્ટાંત છે, એટલો દ્રષ્ટાંત છે. એ ન્યાય સિદ્ધાંત એમ છે કે આત્મામાં દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા ભેદ પાડીને સમજાવે છે. શું છે? આત્મા તો અભેદ એક વસ્તુ છે, જીવ છે એ તો એક પદાર્થ છે, એક ચીજ છે, એનામાં કઈ દર્શન ક્યાંય જુદું છે, જ્ઞાન ક્યાંય જુદું છે, ચારિત્ર ક્યાંય જુદું છે, એવા એક ગુણનો સર્વથા ભેદ પાડીને સમજવું નહીં જોઈએ. જીવના સ્વરૂપને સમજવું હોય તો એના મર્યાદિતપણે દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા ભેદ પાડીને સમજાવવામાં આવે છે. એ મર્યાદિત વાત છે, ભેદ પાડવા તે મર્યાદિત વાત છે, અમર્યાદિત વાત નથી. જીવના ભેદો મર્યાદિત છે અને જીવનું અભેદ સ્વરૂપ છે તે અમર્યાદિત છે, સ્વભાવ છે તે અમર્યાદિત છે, એમ કેમ? એટલે એમાં કોઈ મર્યાદા નથી.
બરાબર,
સ્વભાવની મર્યાદા નથી, ભેદની મર્યાદા છે. જો સર્વથા ભેદ માને તો વસ્તુના ટુકડા થાય, અને વસ્તુની અભેદતા અમર્યાદિતપણે માને તો લીન થઈને એનું શાશ્વત કલ્યાણ થઈ જાય. ભેદ ઉપજ ઉપજાવવાની જરૂર નથી. સમજાવવા માટે મર્યાદિતપણે ભેદ પાડે છે સમજાવનાર, અને સમજનારે પણ એ ભેદની મર્યાદા સમજવી રહે છે. વસ્તુ અભેદ છે, ધ્યાનનો વિષય અભેદ છે, જ્ઞાનનો વિષય અભેદ છે, શ્રદ્ધાનો વિષય અભેદ છે, અવલંબનનો વિષય અભેદ છે. એમ
સમજવા પૂરતા ભેદ
સમજાવે છે તે કહેવા માત્ર છે. શું જીવન અને મરણ વચ્ચે નો કાળ છે એટલો વ્યવહાર છે ભાઈ ભાઈ નો. પછી કોઈ ક્યાં જશે, કોઈ ક્યાં જશે,
પરિણામ પ્રમાણે
તો એ કહેવા માત્ર વ્યવહાર છે. જગતનો જેટલો વ્યવહાર છે એ બધા સંબંધો કહેવા માત્ર છે, ખરેખર સાચા નથી. અને ખરેખર કોઈનું નિધન થાય છે ત્યારે માણસો ચર્ચા કરે છે કે ભાઈ આ તો બધા સંબંધો કહેવા માત્ર હતા, છે કઈ કોઈ કોઈનું કઈ છે, છે કઈ લેવા દેવા. અથવા એ જ જીવ કોઈ બીજી પર્યાય ધારણ કરીને આવે ઘરમાં અને રાખશે. જેને વાલ કરીને રાખતો હતો એને જ લાકડી લઈને કાઢશે, એ નીકળતું અહીંથી એને રાખશે નહીં. ઉંદર બને, કોઈ સર્પ બને, કોઈ કાંઈ બને, કોઈ કાંઈ બને, કાંઈ રાખશે નહીં. કેમ વ્યવહાર નથી કરવો? વ્યવહાર તો એ અવસ્થામાં હતો ત્યાં સુધી, પછી જરાય એટલે એનો અર્થ કે એની મર્યાદા છે, મર્યાદા સમજવી, અને જીવનું મૂળ સ્વરૂપ છે એનું જ્ઞાન કરવું. જીવનું જે અસલ સ્વરૂપ છે એનું જ્ઞાન કરાવવા માટે એને ભેદ પાડીને પણ સમજાવે છે.
બરોબર.
જો આ માણસ છે એમ કે આ જીવ છે અત્યારે માણસ છે, તો સદાય માણસ રહેતો નથી. આયુષ્ય પૂરું થાય ત્યારે પશુ પક્ષીમાં ચાલ્યો જાય છે, કોઈ દેવમાં જાય છે, કોઈ નરકમાં જાય છે. તો એનો જે કર્મજનિત અવસ્થા છે એના વ્યવહારથી આખો જીવ કહેવાય છે, કહેવા માત્ર છે,
કહેવા માત્ર, ખરેખર નથી,
ખરેખર નથી. પાડોશમાં રહેતા હોય એને કાકા કહે, મોટી ઉંમરના હોય તો દાદા કહે, મામા કહે, તો એ બધો વ્યવહાર કહેવા માત્ર છે, ખરેખર નથી. શું કરવા વ્યવહાર કર્યો કે પાડોશમાં રહે છે માટે એ કુટુંબનો વ્યવહાર શું કરવા કર્યો કે એ કુટુંબમાં જન્મા માટે હું પાડોશમાં આવ્યા, નજીક આવ્યા, એટલી વાત છે. વાસ્તવિકપણે કોઈ જીવને કોઈ જીવ વચ્ચે ખરેખર સંબંધ નથી. ખરેખર સંબંધ હોય તો કાયમ રહે, આ વસ્તુ સ્થિતિ છે. અને એ વસ્તુ સ્થિતિ સમજે તો એનો મોહ રાગ અને દ્વેષ ની મલિનતા મટે અને ધર્મની પવિત્ર દશા એને ઉત્પન્ન થાય, જ્ઞાનની શ્રદ્ધાની. એ એનો અર્થ છે, એનું પ્રયોજન છે, હેતુ છે. એટલો
આપણને દર્શન જ્ઞાન ચારિત્રના ભેદ પાડીને જાણવું એ શુદ્ધ છે.
હા હા, શુદ્ધ નહીં છે, શુદ્ધ નહીં વિષય છે, શુદ્ધ નહીં વિષય નથી. અથવા એના લક્ષ્ય અશુદ્ધતા થાય છે માટે એને અશુદ્ધ કહેવામાં આવે છે. નહીં તો અહીંયા કોઈ તર્ક કરે કે આત્માનો જે શ્રદ્ધાનંદનો સ્વભાવ છે એને કેમ તમે અશુદ્ધ કહો છો, અશુદ્ધ નહીંનો વિષય કેમ બનાવો છો, આત્મામાં જ્ઞાન શક્તિ સર્વજ્ઞ શક્તિ છે એને અશુદ્ધ નહીંનો વિષય કેમ બનાવો છો. તો કે એવા ભેદ પાડતા રાગ અને અશુદ્ધતા ઉત્પન્ન થાય છે અને તે ધર્મ નથી, માટે નય અને નયના વિષય બંનેને અશુદ્ધ ગણવામાં આવે છે, એમ વાત છે. અથવા શુદ્ધ વસ્તુનું સ્વરૂપ છે એમાં એવા ભેદ અનુભવ ઉચ્ચર થતા નથી. જ્યારે વસ્તુના અભેદ શુદ્ધ સ્વરૂપનો અવલંબન કરીને અનુભવ કરવામાં આવે છે ત્યારે એવા ભેદ અનુભવ ઉચ્ચર થતા નથી. સોનીને પૂછો. કે સોનું એટલે શું?
ચાલો,
પીળું હોય, વજનદાર હોય, ચીકણું હોય, એને સોનું કહેવાય, એવા ભેદ પાડીને સમજાવે તમને. એવું તો પિત્તળ હોય છે, એવું તો પિત્તળ પણ હોય છે, તો એને સોનું કહેવું કે નહીં? કે નહીં, એને સોનું ન કહેવાય, પિત્તળ ને સોનું ન કહેવાય. તો પણ તમે કહ્યું એવું એનામાં તો છે, પીળાપણું છે, વજનપણું છે, ભારે છે, ચીકણાપણું છે, એમાંથી વાસણ બને છે, સોનામાંથી વાસણ બને, સોનાની થાળી બને, પિત્તળની થાળી બને. તો પિત્તળ ને સોનું કેમ ન કહેવું? કે સોનું તે સોનું ને પિત્તળ તે પિત્તળ. પીળું એટલું સોનું નહીં. આત્મા છે, જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે, ત્યાં ત્યાં જીવ છે એમ કહેવાય છે. એમ એવો જ્ઞાનથી ભેદ પાડીને જીવને સમજાવાય છે. પણ જ્યારે જીવની પરખ આવે છે, જેમ સોનાની પરખ આવે છે, ત્યારે સોનું તે સોનું એમ સમજાય છે, કેવું એટલું સોનું નહીં. એમ જ્યારે જ્ઞાન સ્વરૂપી જીવ અભેદ ઓળખાય છે, પરખાય છે, ત્યારે આખો અભેદ જીવ સમજાય છે. જેમ સોના સોનામાં સોનાનું અભેદપણું સમજાય છે, એમ અનુગુણમય જીવનું અભેદ સ્વરૂપ સમજાય છે. એટલું જ્ઞાન છે તે જીવનું સ્વરૂપ છે એમ નથી સમજાતું. જ્ઞાન જેવા બીજા અનંત ચૈતન્યમય ગુણ છે એવો એક પદાર્થ છે તે જીવ છે એમ સમજાય છે. અને એ જીવનું નિશ્ચય સ્વરૂપ છે, ખરું સ્વરૂપ છે, ભેદ બધા કહેવા માત્ર છે. એટલે ભેદ છે તે કહેવા માત્ર છે. આત્મામાં ખરેખર એવા ભેદ નથી. આત્મા તો અભેદ છે, ખરેખર આત્મા અભેદ છે. ખરેખર આત્મા, સત્ય આત્મા, સાચો આત્મા, નિશ્ચય આત્મા તે અભેદ આત્મા છે. જે જ્ઞાન દર્શન ચારિત્રના ભેદ વાળો આત્મા કહેવાય છે એ ખરેખર ભેદ એવાનું એનું ખરેખર સ્વરૂપ નથી એમ કહેવું છે. એ કહેવા માત્ર છે.
ખરેખર મારું મૂળ સ્વરૂપ અભેદ છે,
આત્મા જ્ઞાન સ્વરૂપ એમ કહે.
હા જી,
તો એટલું જ્ઞાન તે આત્માનું સ્વરૂપ નથી.
ભેદ પડે,
એવો એક ભેદ છે. પણ એ તો એક ભેદ છે કે આખું સ્વરૂપ કહેવાતું પણ નથી, માટે એ કહેવા માત્ર છે એમ કહ્યું. વળી વ્યવહાર અંગીકાર કરાવવા, વ્યવહાર કહેતા નથી. શું કહે છે? વ્યવહાર અંગીકાર કરાવવા વ્યવહાર કહેતા નથી. નિશ્ચય અંગીકાર કરવા માટે નિશ્ચય કહે છે, પણ વ્યવહાર અંગીકાર કરાવવા માટે વ્યવહાર કહેતા નથી. વ્યવહારનો ઉપદેશ છે, પણ વ્યવહારનો ઉપદેશ વ્યવહારને અંગીકાર કરાવવા માટે કયો નથી એમ છે. વ્યવહાર અંગીકાર ન કરવો તો શું કરવો? કે નિશ્ચયને અંગીકાર કરતા વ્યવહારની ઉપેક્ષા થાય, ઉદાસીનતા થાય, એવું વ્યવહારનું સાપેક્ષપણું છે. શું? નહીતર કોઈ એમ પ્રશ્ન કરે છે કે વ્યવહારની પણ અપેક્ષા તો છે કે નહીં? તો કે વ્યવહારની અપેક્ષા એટલી કે એનાથી ઉદાસ થાય, એટલું જ એનું સાપેક્ષ થાય છે. નિશ્ચયની અપેક્ષા એ વ્યવહારની ઉપેક્ષા થાય એવું એનું સાપેક્ષ પણ છે. નિતર શું કરે છે કે અમને તો નિશ્ચય તો અંગીકાર અમે કર્યો છે, પણ વ્યવહારને અમે ઉપેક્ષા નથી કરતા, વ્યવહારમાં એટલા જ અમે ખૂંચેલા છીએ. એ વાત એની સાચી
નથી.
આમ છે, આટલો ફેર પડે છે.
વિરોધ છે
પરમાગમ સારમાં એવું ગુણ છે. વ્યવહારની ઉપેક્ષા બહુ શૈલી બહુ સારી આવે છે. શૈલી બહુ સારી આવે છે. અચ્છા, વ્યવહારને શા માટે કયો? જ્ઞાન દર્શન ચારિત્ર એવો વ્યવહાર શા માટે કયો? કે વસ્તુની સિદ્ધિ કરવા માટે.
બરોબર,
શું
વસ્તુની સિદ્ધિ કરવા?
વસ્તુની સિદ્ધિ કરવા માટે વ્યવહાર કયો? જ્ઞાન તે આત્મા, જ્ઞાત્મા જેનામાં જ્ઞાન હોય તે આત્મા, એવો જે ભેદ પાડ્યો આત્મામાં જ્ઞાનનો, એ આત્માને સિદ્ધ કરવા માટે પાડ્યો, અનુભવ કરવા માટે નથી.
આત્માને સિદ્ધ કરવા માટે
ભેદ અનુભવ કરવા માટે કામમાં નથી આવતો. શું? વસ્તુની સિદ્ધિ કરવા માટે કામમાં આવે છે ભેદ, તો અનુભવ કરવા માટે નહીં. વસ્તુની સિદ્ધિ કરવા માટે બે નહીં છે. બાકી મોક્ષ માર્ગ તો એકને મુખ્ય કરતા થાય છે. વ્યવહાર નહીં ને, અને વ્યવહારને મુખ્ય કરતા મોક્ષ માર્ગ થતો નથી. વ્યવહારને ગૌણ કરીને, વ્યવહારની ઉપેક્ષા કરીને, નિશ્ચયને મુખ્ય કરતા મોક્ષ માર્ગ ચાલુ થાય છે.
બરોબર,
નિશ્ચયની મુખ્યતામાં મોક્ષ માર્ગ પ્રગટે છે, મોક્ષ માર્ગ વૃદ્ધિગત થાય છે, અને એનું ફળ મોક્ષ આવે છે. વ્યવહાર નહીંની ઉપેક્ષા, તે જ તેનું સાપેક્ષપણું છે.
બરોબર,
બે અપેક્ષાથી વાત તો આવે છે, તો કે એની ઉપેક્ષા એ એનું સાપેક્ષપણું છે. એની અપેક્ષા એટલી છે, આથી વધારે એની અપેક્ષા નથી. પોતે વહેંચ્યા બહુ પ્રસંગ પડ્યા હતા, છેલ્લા કેટલાક વચનો છે અધ્યાત્મ પરાગના છે, પંદરેક વચનો છે, બહુ પ્રસંગ પડ્યા, સારી પસંદગી કરી છે. બધા વચનો બહુ સારા આવ્યા છે કુદરતી રીતે. એટલે અહીંયા કહે છે કે વળી વ્યવહાર અંગીકાર કરાવવા વ્યવહાર કહેતા નથી. વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે, તેથી વ્યવહારનો ઉપદેશ છે. વચ્ચે વ્યવહારને લાવ્યા વિના પરમાર્થનો ઉપદેશ થઈ શકતો નથી, માટે વ્યવહાર તરફથી કહેવામાં આવે છે. જેમ મલેચ્છને મલેચ્છની ભાષામાં સમજાવવો પડે એમ. સમયસારમાં શ્રીમદ ભગવદ્ કુંકુંદાચાર્યજીએ કહ્યું છે કે જવર્ણવી સક્કમણજો અણજો ભાષણ વિના દુગાહેનું, તો વ્યવહાર વિના પરમત્વ દેશણ અશક્કમ. આ સમયસારની આઠમી ગાથા છે કે નવમી ગાથા છે, બે ગાથા સાથે છે, એમાંની આ એક ગાથા છે. જેમ અનાર્યને એટલે મલેચ્છને મલેચ્છ ભાષા વિના, એનો અર્થ છે માગધી અર્થ ગાથાનો, અર્થ ગ્રહણ કરવાનું શક્ય નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે. કેમ કે જે પરમાર્થ સ્વરૂપ છે એ વચનાતીત છે. શું? જે આત્માનું પરમાર્થ સ્વરૂપ છે એ વચનાતીત છે. એ પરમાર્થ સ્વરૂપનો અનુભવ રૂપ જે નિશ્ચય ધર્મ છે એ પણ વચનાતીત છે, વિકલ્પાતીત છે. તો વચનાતીત તો હોય જ હોય, વિકલ્પમાં પણ ના આવે તો વચનમાં તો આવે જ ક્યાંથી? વચન તો સ્થૂળ વિકલ્પથી વ્યવહાર થાય છે, તો એ તો વિકલ્પાતીત છે, વિકલ્પથી પાર છે. એ વચનાતીત વિષયને વચન ગોચર જ્યારે કરવો હોય ત્યારે એ જેમ છે એમ કહી શકાય નહીં. એને 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 કહેતા એની વિકૃતિ ઉત્પન્ન થાય છે, વિષયમાં વિકૃતિ લાવવી પડે છે ત્યારે એ કહી શકાય છે. માટે જે વ્યવહાર છે એ સાચું કહેતો નથી, વ્યવહાર છે એ સાચું કહેતો નથી. છતાં એ જેટલું કહે છે એમાંથી વચનાતીત વિષય પ્રાપ્ત થઈ શકે, સમજી શકાય એટલે હજ સુધીની એક પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોવાથી, એમાં ગર્ભિત એનો સંકેત આવતો હોવાથી એને વ્યવહાર એવું નામ આપવામાં આવ્યું છે. પણ ખરેખર એમ જ માની બેસે, જેવું વ્યવહાર વચન છે એમ જ માની બેસે તો એને વસ્તુનું સાચું જ્ઞાન ન થાય અને સાચું શ્રદ્ધા ન થાય. જેમ પાણીનો પ્યાલો માને, શબ્દ પ્રમાણે માને તો એ પાણીના પ્યાલાને નહીં સમજે, પણ પાણી ભરેલો પ્યાલો, પછી પ્યાલો ધાતુનો હોય કે કાચનો હોય, પણ પાણીનો પ્યાલો તો નથી નથી ને. એવી રીતે વ્યવહારનો વિષય છે, બોલવાનો વિષય એ રીતે છે કે વિકૃતિ આવે છે. મૂળ વસ્તુ છે એ વચન અગોચર છે, વચનથી કહેવાતી નથી, એને વચનમાં લાવવા માટે કાંઈ ને કાંઈ એમાં વિકૃતિ કહેતી વખતે થઈ આવે છે, એને વ્યવહાર કહે છે. તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે, તેથી વ્યવહારનો ઉપદેશ છે. પરમાર્થનો ઉપદેશ કરવા માટે વ્યવહારનો ઉપદેશ છે, વ્યવહારનો ઉપદેશ કરવા માટે વ્યવહારનો ઉપદેશ નથી. પણ વ્યવહારનો ઉપદેશ પરમાર્થ હેતુભૂત છે, વ્યવહારનો ઉપદેશ વ્યવહાર હેતુભૂત નથી. એમ નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહાર વડે ઉપદેશ દેવામાં આવે છે, પરંતુ વ્યવહાર છે તે અંગીકાર કરવા યોગ્ય એ આઠમી નવમી ગાથા, દસમી ગાથા પૂરી કરી ત્યારે પણ એ વાત કરી છે, નવમી ગાથા પૂરી કરી ત્યારે, અને બારમી ગાથામાં પણ વ્યવહારની સ્થાપના કરી કે એને જાણવું ન્યાયસંગત છે એના સ્થાનમાં. ત્યારે પણ છેલ્લે એ કહ્યું કે વ્યવહારો ન અનુસર્તવ્ય, વ્યવહાર છે તે અનુસરવા લાયક નથી, વ્યવહાર છે તે અંગીકાર કરવા લાયક નથી. અને ઝઘડા બધા વ્યવહારમાંથી ઊભા થાય છે, જેટલી તકરાર છે, જેટલો વાંધો છે, એ બધો વ્યવહારમાંથી ઊભો થાય છે. નિશ્ચયમાં ક્યાંય વાંધો છે કેમ કે તો વચનાતીત વિષય છે, એને તો કોઈની સાથે સંબંધ જ નથી. વ્યવહાર બીજાની સાથે સંબંધ બતાવે છે, સંબંધ નહીં હોવા છતાં
બરોબર,
એટલે સાચો સંબંધ માને ત્યાં તકરાર થાય છે.
બરોબર,
એ રીતે વ્યવહાર અંગીકાર કરવા યોગ્ય નથી. એ 267માં નિશ્ચય શું અને વ્યવહાર શું એનું સ્પષ્ટીકરણ કર્યું છે, અને એનું તાત્પર્ય એ દર્શાવ્યું છે કે વ્યવહાર વ્યવહારના સ્થાનમાં પાળવામાં આવે, કે વ્યવહાર વ્યવહારના સ્થાનમાં ઉપસ્થિત થાય તો પણ એના ઉપર કાંઈ વજન દેવું નહીં. એનું તાત્પર્ય છે, વજન તો નિશ્ચય ઉપર આવવું જોઈએ, વ્યવહાર ઉપર વજન આવવું જોઈએ નહીં. કેમ કે આખરમાં વ્યવહાર એટલો ખોટો, વ્યવહાર છે એ બધો ખોટો છે, અસત્યાસ.
વ્યવહાર
ઉપર વજન જાય તો નિશ્ચય ઉપર વજન આવે જ નહીં. બે વિરુદ્ધ હોવાથી એક સાથે બે ઉપર વજન રહેતું નથી. જે વ્યવહારમાં જાગૃત છે તે નિશ્ચયમાં સૂતા છે, પરમાર્થમાં. નિશ્ચય એટલે પરમાર્થ, જે પરમાર્થમાં જાગૃત છે તે વ્યવહારમાં સૂતા છે. એટલે જ્ઞાની નિશ્ચયને ની પરીક્ષા કરે છે, જ્ઞાની વ્યવહારની પરીક્ષા કરતા નથી. કેમ કે વ્યવહાર તો દૃઢલિંગીનો ચોખ્ખો હોય, માટે તે સાધુ છે એમનું માની શકાય. વ્યવહાર સાચો છે માટે નિશ્ચય સાચો છે એમ નથી, નિશ્ચય સાચો છે એનો વ્યવહાર સાચો જ હોય, એના વ્યવહારની પરીક્ષા કરવા જેવી નથી. જીવ ભૂલ શું કરે છે કે નિશ્ચયની પરીક્ષા કરતા આવડતી નથી, નિશ્ચયની ઓળખ નથી, નિશ્ચયની ખબર નથી, પરમાર્થની ખબર નથી, એટલે પરમાર્થની તો પરીક્ષા કરતા આવડતી નથી. પછી પરીક્ષા કરે છે એને વ્યવહારની, કે એનો વ્યવહાર બરાબર છે કે નહીં, વ્યવહારમાં ક્યાંય ભૂલ કરે છે તો આપણે બરાબર ધ્યાન રાખવું, વ્યવહાર સાચો હશે તો હું એનો પરમાર્થ સાચો છે એમ તો માનીશ, પછી એ પ્રશ્ન રહેતો નથી.
પરમાર્થ
અંગીકાર કરવો, વ્યવહાર પરમાર્થને પામવા માટે છે. એટલે વ્યવહાર દ્વારા પરમાર્થનું શું નિરૂપણ થાય છે અને વ્યવહાર દ્વારા પરમાર્થને કેવી રીતે દર્શાવવામાં આવે છે એમ નજર લંબાવવી.
બરોબર.
જૈન દર્શનમાં બધો વ્યવહાર એની પાછળ પરમાર્થ શું છુપાયેલો છે. જેમ કે મંદિર બનાવ્યું, ભગવાનની મૂર્તિ પધરાવી, તો એની પાછળ કોઈ પરમાર્થ છે. શાસ્ત્રમાં શું છે? વ્યવહાર છે. તો એની પાછળ કોઈ પરમાર્થ છે. ભક્તિ કરવી એ વ્યવહાર છે, તો એની પાછળ કોઈ પરમાર્થ છે. તો એ પરમાર્થ ઉપર લક્ષ જવું જોઈએ. એ નજર ન હોય જેની પાસે તો એ એકલો વ્યવહારમાં અટકી જશે. તો એનો વ્યવહાર એ ખોટો વ્યવહાર ભાસ થઈ ગયો. કેમ કે પામે જે પરમાર્થને વ્યવહાર સંમત. વ્યવહાર વ્યવહાર તરીકે સંમત ક્યારે? કે પરમાર્થને પામે ત્યારે. વ્યવહાર દ્વારા પરમાર્થને પામે તો એનો વ્યવહાર વ્યવહારના સ્થાનમાં ગણવો, નહીંતર વ્યવહારાભાસમાં ગણવો. વ્યવહારાભાસી છે એમ લેવું. અંતરતત્વ સ્વરૂપ એ આત્માનું જે પરમાત્મા સ્વરૂપ છે એ પ્રસિદ્ધ કર્યું છે. પોતાના સ્વરૂપ ને દર્શાવ્યું છે. એ નિશ્ચય સ્વરૂપ છે. એમાં નિશ્ચયના દર્શન કરવા
બરોબર
ભગવાનની મૂર્તિમાં પછી મહાવીર સ્વામીનું નામ આપ્યું હોય કે શાંતિનાથ ભગવાનનું નામ આપ્યું હોય કે પાર્શ્વનાથ ભગવાનનું નામ આપ્યું હોય, નામ ગમે એ આપ્યું હોય, પણ એમાં પોતાના નિશ્ચય સ્વરૂપના દર્શન કરવા
એ ખરેખર
તો એને દર્શન કરતા આવડે છે, નહીતર એને દર્શન કરતા આવડતું નથી. વ્યવહારા પાછી છે.
બરોબર.
એ તો બધા પોતપોતાના મંદિરમાં જઈને દર્શન કરે છે. પછી કલ્પના થયા વગર નહીં રહીએ કે આજ દર્શન કરવા આવ્યો, માટે આજનો દિવસ હવે મને ક્યાંય પ્રતિકૂળતા ને દુઃખ નહીં પડે, હવે મારો દિવસ સારો જશે. એ સંયોગમાં સુખ થવાની ભીખ માંગ્યા વગર એ તો પડ્યું છે. સંયોગમાં સુખ બુદ્ધિ પડી છે એટલે પરમાર્થ ઉપર લક્ષ નહીં જાય. તો જ્યાં સુખ છે એના ઉપર એનું લક્ષ પડ્યું છે, એમાંથી કાંઈ ને કાંઈ ફણગો કલ્પનાનો ફૂટશે.
બરોબર.
ફૂટ્યા વગર રહેશે નહીં, ત્યાં થશે જ એમ એમ જ થશે. એટલે આખો રસ્તો વધારે વિપરીત થઈ જશે. અલૌકિક વાત છે. લૌકિકમાં જે વાત છે એનાથી જુદો પ્રકાર છે. અલૌકિક પ્રકાર છે. લોકોમાં એ વાત નથી ચાલતી પ્રસિદ્ધપણે, એવી જુદી જાતની વાત છે. અને અનંત તીર્થંકરો એ અનંત કાળથી આ જાહેર કરતા આવ્યા છે. ગુરુદેવ એમ કહેતા કે અનંત તીર્થંકરોએ કહેલી આ વાત છે. અત્યારે પણ મહાવિધિ ક્ષેત્રમાં સિમંદરનાથ આ જ વાત કહે છે જે અમે અત્યારે કહીએ છીએ. એટલે આ વાત અમારા ઘરની નથી, પણ અનંત કાળથી જે તીર્થંકરોના ઉપદેશની પરંપરામાં ચાલી આવતી વાત છે એને સ્પષ્ટ કરીને કહીએ
છીએ.
અમે એના આડતિયા છીએ એમ કહેતા. માલ એનો વેચીએ છીએ. એટલે શું છે કે એવા હીણા પરિણામ વાળા જીવો થયા કે વાતને ન સમજી શક્યા. એટલે વાત આ નહીં આપણે માંથી સમજણ ઊંધી કરી. સામાજિક તો શું છે જીવને અનાદિથી જે અજ્ઞાન છે એમાં વિપરીતતા તો ઊભી છે. મતિ દોષ છે, મતિ વિપરીત છે. એવી વિપરીત મતિ દોષને લઈને એને આ સાચું વાંચે તો ઉલટું સૂજે. જેનું સમ્યક જ્ઞાન નેત્ર છે એ ગમે તે મતનો શાસ્ત્ર વાંચે તો પણ એને અજ્ઞાન ન થાય. અજ્ઞાનીના રચેલા અન્ય મતિના શાસ્ત્ર વાંચે તો એને અજ્ઞાન ન થાય, એને જ્ઞાન જ થાય. ભાઈ આ નહીંથી આમ આપણે બેસાડી શકાય આ વાતને, આ દ્રષ્ટિકોણથી આ વાતને બેસાડી શકાય. શું એમ એને અજ્ઞાન ન થાય? શું અને વિપરીત મતિ છે એટલે જેને નેત્રનો દોષ છે એ સાચું વાંચે તો એમાંથી ઊંટું કાઢે. એટલે જે દિગંબર શાસ્ત્રો વાંચેલા પંડિતો સ્વરૂપમાં આવ્યા એમ કહેતા ગુરુદેવને કે અમે આ શાસ્ત્રો તો વાંચ્યા છે, કેમ કે અમારા કુલ ધર્મમાં આ શાસ્ત્રો છે, પણ અમારો દૃષ્ટિકોણ નિમિત્ત પ્રધાન દૃષ્ટિથી વિચારવાનો અમારો દૃષ્ટિકોણ જ હતો, એટલે અમે બધું અર્થઘટન જ એવી રીતે કરતા હતા. આપનો દૃષ્ટિકોણ બહુ સારો છે એમ કહેતા, અને આ રીતે સમજવું જોઈએ. કબૂલ કરવાનું બહુ ખુશી થયેલા, જે સરળ પરિણામે વિદ્વાનો હતા બહુ ખુશી થયેલા. પેલા વૃદ્ધ હતો ને ઇન્દોરના મનસિંહરજી, તો બધા પછી ત્યાં તો મહિનાઓ સુધી ધામા નાખીને રહેતા સાંભળવા માટે, એના ઘર બાર છોડીને કુટુંબને લઈને આવે, તો બે મહિના ચાર ચાર મહિના સ્વામી સાંભળવા રહેતા હતા કે આ દૃષ્ટિકોણ જ આપણી પાસે નહોતો. શાસ્ત્ર ભણ્યા વિદ્વાન થયા, પણ આ દૃષ્ટિકોણ બીજો જ છે આખો. એટલે મુખ્ય વાત છે એ નજર પહોંચાડવાની વાત છે. આ પરમાર્થનો દૃષ્ટિકોણ છે, નિશ્ચય. જે નિમિત્ત પ્રધાન દૃષ્ટિકોણ હતો, વ્યવહાર પ્રધાન દૃષ્ટિકોણ હતો, એમાં પરમાર્થનું સ્વરૂપ જ નજરમાં નહોતું આવતું. પરમાર્થ સ્વરૂપ નજરમાં આવે એટલે વ્યવહાર વ્યવહારના સ્થાનમાં બરાબર રહીએ, વ્યવહારનું સ્થાન વ્યવહારના સ્થાનમાં જ રહીએ, ન ઉપર જાય ને નીચે જાય. કોઈ વ્યવહાર તોડે તો સંમત ન કરે, પણ નિશ્ચયની મુખ્યતા હોય એટલે કોઈને એમ લાગે કે આ વ્યવહારને તોડે છે. એક ભાઈના મિત્ર છે, વિદ્વાન આવ્યા હતા, કે અમને એમ લાગે છે કે તમે લોકો વ્યવહારને નથી માનતા. શું એને એમ કહ્યું કે અમે વ્યવહારને બહુ ચુસ્તપણે માનીએ છીએ. અમારી વ્યવહારની ચુસ્તતા એવી છે કે તમે આગું પાછું કરો છો એ અમે ચલાવવા માંગતા નથી, એનું તમને દુઃખ છે. તરત સમજી ગયા. શું સમજી ગયા? કે એ લોકો અત્યારે ત્યાગમાં, કોઈ ગ્રહસ્થ ત્યાગી થાય છે, પંચમ ગુણ સ્થાન વર્તે શ્રાવક, શું એને લોકો પ્રતિમા ધારી ગયા છે અથવા પડીમાં ધારી ગયા છે, અને કોઈ મુનિ થાય છે, સાધુ થાય છે, અને ઘર બાર છોડીને નગ્ન થઈને રહીએ છે, એમાં એ લોકો બાંધછોડ કરે છે, શાસ્ત્રોક્ત પ્રમાણે નથી કરતા. એટલે ગુરુદેવે એ વાતનો નિષેધ કર્યો કે આવું ન ચાલે. શાસ્ત્રોક્ત કરવું તો શાસ્ત્રોક્ત પ્રમાણે કરવું, જે તીર્થંકરની આજ્ઞા છે એ પ્રમાણે કરવું. એમણે જે માર્ગે ચાલ્યા એ માર્ગ એમણે વિદિત કર્યો, જાહેર કર્યો, એ જ પ્રમાણે ચાલ્યા. એમાં ફેરફાર કરવાનો કોઈને અધિકાર નથી. પણ જે લોકોએ ફેરફાર કર્યો એને આ સંમત નથી કરતા, એટલે કે તમે કેમ માનતા નથી, તમે અમને કેમ માનતા નથી, અમે ત્યાગ કર્યો ને, પણ તમે ત્યાગમાં ભૂલ કરો છો એટલે માનતા નથી તમને, એમ વાત છે. એટલે એને કહ્યું કે અમે વ્યવહારને ચુસ્ત રીતે માનીએ છીએ, એમાં ફેરફાર કરનારને અમે માનતા નથી. એટલે તરત એને આપણ તમારી વાત બરાબર હવે સમજાય છે.
એટલે કે વ્યવહાર છે એ ઉપર ચડવા માટે નિશાને ખંભે નહીં થાય,
હા પગ ખંભેલી ન પડાય, હા એના પર પગ મુકાય, પૈસાની માથે ન મુકાય,
હારે
લેવાની, હારે લે તો ઉપર ચડાય નહીં, તો ઉપર ચડાય નહીં. એટલે વ્યવહાર વ્યવહારના સ્થાનમાં જ હોવો જોઈએ. એટલે એ વાત, આમ તો વિરોધી હતા, બહુ બહુ વિરોધ કરતા હતા, પણ બહુ ઠંડા પડી ગયા વાત, જરાક સમજમાં વાત આવી, એટલે વાત તમારી બરાબર છે, તમે કઈ ગડબડ નથી કરતા, અમે તમારે આ ગડબડ છે કે એમને સ્વીકાર કર્યો. સમજ સમજ નો ફેર છે, એની કિંમત છે. હા સમજાચંદ્રજી સ્પષ્ટ કર્યો, હા એમણે 100 વર્ષ પહેલા ઠીક ઠીક સ્પષ્ટતા કરી છે, સારી સ્પષ્ટતા કરી છે. પણ તો એ સ્પષ્ટીકરણમાં ગુરુદેવને તો કાળ વધારે મળ્યો ને, 45 વર્ષ સુધી એમને કાળ મળ્યો. બીજું શ્રીમદજીના હાથમાં બધા દિગંબર શાસ્ત્રોનો આવ્યા, નિયમ સાર એમણે નહીં વાંચેલું, કેટલાક શાસ્ત્રો એમના હાથમાં જ ન આવ્યા, કેમકે પોતે એ રીતે ગુપ્ત રહ્યા હતા જ્ઞાની તરીકે, એટલા એ જાતના પુણ્ય નહોતા. અમુક સાધુઓ વિરોધ કરવા મીંડ્યા, એ તો થાય જ, જ્યારે કોઈ પણ માણસ અસાધારણ ઉભો થાય એટલે સામે કોઈ વિરોધી થાય, થાય ને થાય જ તે, આ તો એ દુનિયાનો ક્રમ છે. પછી મહાવીર ભગવાન હોય તો સામે મરીચી હોય, રામ હોય તો સામે રાવણ હોય, કોક ને કોક હોય જ તે, એવો કુદરતી, કોઈ સુભાગ્ય હોય કોઈ દુર્ભાગ્ય હોય છે. તો એ રીતે એમની સામે પણ અમુક વિરોધ હતો, એટલે પોતે જોયું કે આપણે ગ્રસ્તમાં છીએ, કોઈને ઓછા છે કાંઈ નહીં, આપણે આપણું કરી કરી લ્યો, નજીક માવે ને સમજાવે, જે સાંભળવાના ગરજુ થઈને નજીક આવે ને સમજાવે, જાહેર ઉપદેશ ન કરે. ગુરુદેવના પુણ્ય વિશેષ હતા અને આયુષ પણ લાંબુ હતું. આ 34 વર્ષે દેહ છોડ્યો, અમને 91 વર્ષમાં આયુષ. પછી નાનપણથી અમને છોડી દીધું હતું, 21 વર્ષે દીક્ષા લઈ લીધી હતી, ત્યારે ઓલામણે 19 વર્ષે લગ્ન કર્યા હતા, એટલો ફેર છે. એ વેપારમાં 10 વર્ષ કાઢ્યા, ત્યાં આયુષ પૂરું થવાનો મારો આવ્યો 34 વર્ષ. 24 વર્ષે જ્ઞાન થયું, 34 વર્ષે દેહ છોડ્યો, એ 10 વર્ષમાં બધો વેપારમાં એમાં સમય ગયો, દેશનો કાળો ઓછો ગયો. અમને પહેલેથી નિવૃત્તિ રહી, 21 વર્ષે દીક્ષા લીધી હતી, 91-70 વર્ષની નિવૃત્તિ હતી. એટલે શાસ્ત્રોનું વાંચન, વિચાર, મંથન અને ઉપદેશમાં સ્પષ્ટીકરણ, એનું પ્રમાણ વધી ગયું, એ કારણ છે. હા, શ્રીમદજી ને 10 વર્ષમાં, 3-4 વર્ષ તો બહુ નબળા ગયા છેલ્લા, એમ ફેર પીડ્યો છે. બાકી શ્રીમદજી નિર્મળતા ઘણી લઈને આવેલા, જ્ઞાનની નિર્મળતા ઘણી હતી, એ તો ગુરુદેવ પણ કહેતા કે બહુ ઘણી નિર્મળતા લઈને આવેલા છે, ઘણી નિર્મળતા છે. દોષ કેવો પ્રકાર છે કે જેને લઈને અનંતાનું મંદિર નું માન કેવું, કોને કેવું, માયા કોને કેવું, ક્રોધ કોને કેવું, લોભ કોને કેવું, એનું સ્પષ્ટીકરણ બહુ સારું કર્યું છે. હવે પછી
દેવાદિદેવ તિથિ મંદર ભગવાન નો જય હો, પરમ કૃપાળુ શ્રી કામ ગુરુ દેવ નો જય, મિત્રા દિગંબા જય ધર્મ નો જય.